પર્યાયમાં ખેલ ચાલી રહ્યો છે. બરાબર. હવે જો આના ઉપર જ ગઈકાલે મને હર્ષાંટીએ બહુ સરસ સજેશન આપ્યું આને હજી એક્સટેન્ડ કરવા માટે આગળ, જ્ઞાની ધર્માત્મા એ જે રાગાદી ભાવ થઈ રહ્યા છે એને કઈ રીતે જાણે છે, અજ્ઞાની કઈ રીતે જાણે છે કે જો આ રાગાદી થયા તો મેં ક્રોધ કર્યો, મેં માન કર્યું, એ મેં કર્યું એમ કરીને પોતાને પર્યાય દ્રષ્ટિમાં નાખીને ત્યાં જ અટકી જાય છે. એટલે પોતાને જ એણે અશુદ્ધ કરી નાખ્યો, જે પોતે શુદ્ધ પદાર્થ અનાદિકાળથી, પણ પોતાને જ રાગાદી ભાવ રૂપે માનીને પોતાને અશુદ્ધ કરી નાખ્યો. હા, એટલે અજ્ઞાની રાગાદી ભાવોનો કર્તા થાય છે. જ્ઞાની ધર્માત્મા કેવા છે કે પોતાને શુદ્ધ સ્વરૂપે માને છે, એણે પોતાને અહીંયા જ સ્થાપિત કર્યા છે. હવે ઓલા પર્યાય બદલતા પર્યાય ભાવમાં પોતાને સ્થાપિત નથી કર્યા, આ હું છું અને આને હું જાણું છું એમ કરીને જાણે છે. બરાબર. આપણે અહીંયા સુધી ગઈકાલે વાત થઈ હતી. હવે જો એનાથી થોડું આગળ કે જ્ઞાની ધર્માત્મા ખરેખર એક અપેક્ષાએ એ રાગાદી ભાવોને પણ જાણતા નથી. કેવી રીતે? કે જો રાગાદી ભાવ થાય છે, થયા કે નહીં, એનો એક આકાર જ્ઞાનમાં પડ્યો. બરાબર. જેવી રીતના પરપદાર્થનો આકાર જ્ઞાનમાં પડે છે તો એ જ્ઞેયનો જ્ઞેયાકાર અથવા જ્ઞાનાકાર જ્ઞાનમાં પડે છે, એવી જ રીતે રાગાદી ભાવ પોતાના જ અશુભ ભાવોનો આકાર જ્ઞાનમાં પડ્યો. બરાબર. તો એ રાગાદી ભાવોનો જ્ઞાનાકાર જણાય છે. જીવને રાગાદી જણાતા નથી, જાણનારો તો જણાય છે પણ સાથે પોતાના વિકારી ભાવોનો જ્ઞાનાકાર પણ જણાય છે. બરાબર. હવે જ્યારે જ્ઞાની ધર્માત્મા પોતાના જ અશુભ ભાવોને જાણે પણ છે તો પણ એવી રીતના જાણે છે કે આ તો મારા જ જ્ઞાનના વિકાર એટલે મારા જ જ્ઞાનનો આકાર છે. બરાબર ને. એ એવી રીતે જાણે છે કે આ જે પરિણામ થયા એ મેં તો કર્યા જ નથી, ભલે મારી એક સમયની વિકારી અવસ્થા છે, મારી જ સત્તામાં ઉત્પન્ન થયા છે, પરના લક્ષ્ય થયા છે, માટે એ મારા નથી. અને એનો જે આકાર મારા જ્ઞાનમાં જણાયો તો એ આકાર તો જ્ઞાન જ છે ને, એ જ્ઞાન સિવાય શું છે? એ આકાર તો જ્ઞાન જ છે, માટે એ રાગાદી ભાવ પર પાછું એના આકાર પર પણ લક્ષ્ય ન આપતા ત્યાંથી એ સીધું જ્ઞાનાકાર પર આવી જાય છે ને, જ્ઞાનાકાર તો જ્ઞાયક જ છે. એટલે રાગાદી ભાવને જાણતા પણ એ જ્ઞાયકને જ જાણે છે. પુરુષાર્થની નબળાઈ અસ્થિરતાની છે, પણ બાકી નિર્ણયમાં તો હવે એકદમ પાક્કા છે. નિર્ણયમાં પાક્કા છે તો એ રાગાદી ભાવને જ્ઞાનાકાર રૂપે જાણીને પોતાને જ્ઞાયક રૂપે જ જાણે છે. તો એના માટે બધું જ્ઞાયક જ છે. ખ્યાલ આવ્યો ને. એના માટે દ્રવ્ય પણ જ્ઞાયક છે, એના માટે જ્ઞાનની પર્યાય પણ જ્ઞાયક જ છે, અને આ રાગાદી ભાવોનું ઝલકન પણ એના માટે જ્ઞાયક જ છે. એટલે જ્ઞાય એ જ્ઞાની ધર્માત્મા માટે ખરેખર આ જ્ઞેય જ્ઞાન ને જ્ઞાયક એમાં કોઈ ભેદ રહેતો નથી, બધું એક જ થઈને જ્ઞાયક જ થઈ જાય છે. માટે જ્ઞાની ધર્માત્મા નિરંતર પોતાના જ્ઞાયક ભાવમાં રહે છે. જ્ઞાયક ભાવમાં રહે છે એટલે એમને રાગાદી ભાવ થવા છતાં એ એના ખાલી જ્ઞાતા જ છે, એટલે ખરેખર એના કરતા છે જ નહીં. ખ્યાલ આવ્યો ને. જો અજ્ઞાની પોતાને એક મેં કર્યા એમ કરીને એમાં સ્થાપી દઈને પોતે એનો કરતા થાય છે, હવે એવા જ પરિણામ જ્ઞાનીને થવા છતાં એ હું નથી કરીને એણે પહેલા તો પોતાના સ્વભાવમાંથી કાઢી નાખ્યા. હા, ભેદ જ્ઞાન દ્વારા એમાં ભેદ પાડ્યો, અને હવે એનું જે જ્ઞાન પણ થાય છે એ જ્ઞાન પણ દોષ ન લગાવતા જ્ઞાન તો જ્ઞાયક જ છે એમ કરીને પાછા પોતાના જ્ઞાયક ભાવમાં આવી જાય છે. એટલે જ્ઞાની ધર્માત્માને તો નિરંતર પોતાનો જ્ઞાયક જ ઉર્ધ્વ છે. ખ્યાલ આવ્યું ને. હવે વિચાર કરો, શ્રેણિક રાજાનો જીવ પહેલી નરકમાં, એ ત્યાં નરકમાં છે તો નરકના દુઃખો તો એને હશે કે નહીં? હશે જ ને. જે ઇન્દ્રિય દુઃખ આદિ છે તો હશે કે નહીં? જે ત્યાંના જીવોના કશાય ભાવો છે તો આપસમાં એ લડાઈ આદિ કરે છે કે નહીં? કરતા જ હશે. એવું તો નથી ને કે ત્યાં એના માટે કંઈક જુદો મહેલ બનાવ્યો, ભાઈ તમે ભવિષ્યના તીર્થંકર છો તમારા માટે જુદો મહેલ, એવું તો નથી. તો ત્યાંના એ જે ભાવ ચાલી રહ્યા છે તો એના જ્ઞાતા પણ છે, એટલે એ ભાવનો આકાર એમના જ્ઞાનાકારમાં પડે છે, પણ તો પણ એ પોતાને ત્યાં પણ જ્ઞાયક તરીકે જ અનુભવે છે. ક્ષાયિક સમ્યક્તિ ધર્માત્મા છે. ख्याल आवे ने क्षायिक सम्यक्त्व एटले हवे एमनो एटलो दृढ़ निश्चय छे के पड़वानो नथी। तो भले अजी पर जे चारित्रमां अस्थिरता छे एने कारणे क्रोधादी भाव अजी एमने कषाय भाव थाय छे तो एमने पण त्यां क्रोध आवतो हशे के अरे ते मने मार्यु हुं तने मारीश। ख्याल आव्यो के नहीं? एवा क्रोधादी भाव एमने आवी जता हशे पण आववा छतां एनो ए करता नथी अने पोते तो इने जाणता पण ज्ञायकमां ज स्थिर रहे छे। बोलो हवे हवे आपणुं गईकालनुं एक्जाम्पल रामचंद्रजीनुं कोरिलेट करो कि रामचंद्रजी लक्ष्मण ने उपाड़ी ने फरे छे तो एमने त्यां एवुं नथी कि आ मारो भाई मारो भाई मारो भाई। ख्याल आवे? ए रागादी अस्थिरता ने कारणे राग छे पण आ शरीर हुं छुं अने आ शरीर पेला जीवनुं छे एवी एमने मिथ्या मान्यता नथी। आ पूतगल छे ने आ ए पूतगल छे एवो एमने दृढ़ निश्चय अंदर छे पण तो पण एक राग ने वश ए शरीर ने लईने फरे छे। एटलो तीव्र राग छे के 6 महीना सुधी लईने फरे छे पण एवुं होवा छतां ए रागादी भावनुं ज्यां जाणवुं पोताना ज्ञानमां थाय छे तो ए तो खाली पोताना ज्ञाननो ज एक परिणमन छे एम करीने पोते ज्ञायक भावमां ज हमेशा रहे छे। एटले जो आ गईकाले जो आपणा कळशमां जे आव्युं हतुं ने કે એ જે અજ્ઞાની છે જો આપણે 273 કળશની આ જોતા હતા આપણે નહીં સોરી 272 કળશ એનો ભાવાર્થ એમાં ભાવાર્થમાં જો ત્રણ વસ્તુ કીધી કે આત્મતત્વ અનેક શક્તિવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેક આકાર અનુભવાય છે। હા ત્યાં અનેકાકારમાં ક્યારેક શુદ્ધ પાનું 622 છેલ્લી લાઈન 622 ની મળ્યું। જો આત્મતત્વ અનેક શક્તિવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેક આકાર અનુભવાય છે। હવે કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે જ્યાં અનેક આકાર છે ત્યાં અશુદ્ધ અવસ્થા દેખાય છે। કોઈ ક્યારેક શુદ્ધ અવસ્થા દેખાય છે અને ક્યારેક શુદ્ધ અશુદ્ધ કોઈક અવસ્થામાં શુદ્ધ અશુદ્ધ અનુભવાય છે તો પણ યથાર્થ જ્ઞાની શ્યાદવાદના બળથી ભ્રમિત થતો નથી। જેવું છે તેવું માને છે જ્ઞાન માત્રથી ચ્યુત થતો નથી। આ મને બતાવતું મેન તો જ્ઞાન માત્રથી ચ્યુત થતો નથી। જ્ઞાની ધર્માત્મા હંમેશા પોતાના જ્ઞાયક ભાવમાં જ રહે છે। જો આની જેવું 273 કળશથી એની નીચેની ત્રીજી લાઈન ભાવાર્થની 273 કળશ ભાવાર્થ નીચેની ત્રીજી લાઈન અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો સંભવિત કેવી રીતે અસંભવિત જેવી વાત છે। આ એટલે કઈ કે આ અનેકાંત સ્વરૂપ જે છે વસ્તુનું એ તો અસંભવ જેવું લાગે છે એવું કેવી રીતના હોય। અને જ્ઞાનીઓ જો કે વસ્તુ સ્વભાવમાં આશ્ચર્ય નથી તો પણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે અને તેથી આશ્ચર્ય પણ થાય છે। જો જ્ઞાની ધર્માત્માને એ નિરંતર પોતાના જ્ઞાયક ભાવ રૂપે જ રહે છે માટે એમને બહારના ઇન્દ્રિયજનિત દુઃખ હોવા છતાં એ સમતા ભાવમાં છે। હમણાં આજે જ આવ્યું ને કે કોઈ પતિ મરી જાય તો પોતાની પત્ની હોય એ સતી થઈ જાય એટલે એની સાથે ચિત્તામાં બળે। હવે કોઈ પત્નીને પતિ સાથે પ્રેમ એવો ન હોય પણ એને ફોર્સફુલી બાળી નાખવામાં આવે તો એને કેવું દુઃખ થાય? ખ્યાલ આવે છે કે નહીં કે ફોર્સફુલી ના આ તો આ પ્રથા છે તારે કરવું પડશે એમ કરીને એને મૂકી દે ચિત્તા ઉપર એ તો જીવતી બળી જાય તેને કેટલું દુઃખ થાય। અને જે સતી એના પતિના પ્રેમમાં એટલી ડૂબેલી છે તો એને હવે એ વિકલ્પ જ નથી કે મને દુઃખ થશે કે મને આ પીડા થશે એ તો અંદર પોતાના એમ એ એવી રમી ગઈ છે કે તો એ એના પ્રેમમાં રમી ગઈ છે કે ત્યાં બળે છે તો પણ એને એ જાતની પીડા નથી। જો બહારની શરીરથી જ્ઞાન જે થવું એ તો બેઉને સરખું છે કેમ કે શરીરનું બળવાનું જે પ્રકારનું જ્ઞાન છે તો બેઉને સેમ છે પણ તમારી વૃત્તિ ક્યાં છે એના આધારે પીડા કેટલી છે એ નિર્ણય થાય છે। એવી જ રીતે નરકમાં બે જીવ છે, એક અજ્ઞાની છે ને એક જ્ઞાની છે. અજ્ઞાનીનું શરીર કપાય છે તો એને મારું શરીર કપાઈ ગયું, મારું શરીર કપાઈ ગયું, મારાપણાનું અત્યંત દુઃખ છે. અને જ્ઞાની ધર્માત્માનું શરીર કપાય છે તો એને જે કપાવાનું સેન્સેશન છે તો એવું જ છે, પણ હું જ્ઞાયક ભાવ છું એમાં એવા રમી ગયા છે કે એને એ ભાવમાં પણ સમતા ભાવ છે, તો એને અંદરથી અત્યંત આનંદ ઉપજે છે, અંદરથી શાંત પરિણામમાં છે તો એને અત્યંત આનંદ ઉપજે છે. અનુમાન લગાવી શકીએ છીએ કે નહીં આપણે કે આવું તો થઈ શકે? જ્યારે સમજો કે કોઈ વ્યક્તિ કઈ બહુ બોરિંગ કામ કરતા હોય, આપણે ઘણી વાર ઓફિસમાં કે ઘરમાં ન કરતા હોય, એકદમ રૂટીન કામ કરતા હોય, બહુ બોરિંગ હોય અને ભૂખ બી લાગી હોય તો ત્યારે ભૂખનું દુઃખ વધારે લાગે છે, કેમ કે આમે કંટાળો આવે છે ઓલું કરવામાં. અને કોઈ વ્યક્તિ પોતાને મનગમતા કામમાં ડૂબેલો છે અને એને ભૂખનું દુઃખ તો છે પણ એને ખબર નથી પડતી, એ આમાં અંદર એના કામમાં એટલો રમી ગયો છે કે એને એમાં જ આનંદ આવે છે. આ બસ એના જેવું છે કે જે જ્ઞાની ધર્માત્મા છે એને નિરંતર અંદરથી પોતાના આત્માની એટલી મહિમા છે કે એને બહારના દુઃખ દુઃખ રૂપે લાગતા જ નથી. જ્ઞાનમાં બધું જણાય છે પણ એ જ્ઞાનમાં જણાવા છતાં આ જ્ઞાન તો જ્ઞાયક જ છે એમ કરીને પાછા પોતાની અંદર આવી જાય છે. ખ્યાલ આવ્યો ને? જો આ તો આપણી વાત થઈ જે આ અનેકાંત વસ્તુ સ્વરૂપમાં એ જીવ કેવો પ્રવીણ હોય છે એની આપણે વાત થઈ. હવે જો આજે આપણે જે કળશો જોયા એ ગઈકાલે આપણો રહી ગયો એ 273 અને આજનો 274, આ બે કળશ અનેકાંત ઉપર જ છે. જો આપણે વાંચીએ અહીંયાથી 273 623 ઉપર એક શ્લોકાર્થની ઉપરની લાઈન, આત્માનો અનેકાંત સ્વરૂપ એટલે કે અનેક ધર્મ સ્વરૂપ વૈભવ અદભુત આશ્ચર્યકારક છે એવા અર્થનું કાવ્ય કહે છે. અહો આત્માનો તે સહજ અદભુત વૈભવ છે કે એક તરફથી જોતા તે અનેકતાને પામેલો છે અને એક તરફથી જોતા સદાય એકતાને ધારણ કરે છે. એક તરફથી જોતા અને એક તરફથી જોતા સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે. એક તરફથી જોતા પરમ વિસ્તૃત છે અને એક તરફથી જોતા તા પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે. જો એક એકને જોઈએ આપણે કે એક તરફથી જોતા અનેક વસ્તુ અનેકતાને પામેલી છે, કે જો પર્યાયના એંગલથી જોઈએ તો અનેકતા દેખાય, નર નારક આદિ પર્યાયો જ એક જ ગતિમાં પણ જુદા જુદા જ્ઞાનનું પરિણમન, જુદા જુદા ભાવોનું, અને એક તરફથી જોતા સદાય એકતાને ધારણ કરી રહેલો છે. ધ્રુવ સ્વભાવથી જોઈએ તો અનાદિ અનંત એના અનંત ગુણ એવા ને એવા જ છે, એમાં કાંઈ પરિણમન નથી. હા, જ્ઞાયક ભાવથી જોઈએ તો સદા જાણનારો છે. જો એક તરફથી જોતા ક્ષણભંગુર છે, પર્યાયથી એક એક સમયની પર્યાય છે. પર્યાય જો બે જાતની હોય, એક તો જે છે એ નિશ્ચય પર્યાય એટલે ખરેખર પર્યાય જે છે એક સમયની છે, અને એકને વ્યવહાર પર્યાય કહેવાય. વ્યવહાર એટલે કે જે આ મનુષ્ય પર્યાય એ પરંપરાની અપેક્ષાએ અનેક પર્યાયોને જે સિમિલર છે એને જોડીને એક પર્યાય કહેવાય છે. ખ્યાલ આવ્યો ને? તો આ મનુષ્ય પર્યાય એટલે કે મનુષ્ય ગતિમાં આપણે છે તો આપણે 50-100 વર્ષ છે તો એ 50-100 વર્ષને પણ એક પર્યાય કહેવાય છે. એ વ્યવહારથી એક કથન પદ્ધતિ છે, પણ એ પણ ક્ષણભંગુર છે ને, કે એટલા વર્ષો પણ પૂરા થઈ જાય છે. એ દેવગતિના અસંખ્યાત વર્ષોનું આયુષ્ય પૂરું થઈ જાય છે, બરાબર? તો બધું ક્ષણભંગુર જ છે. પછી જો એક તરફથી જોતા તેનો સદાય ઉદય હોવાથી ધ્રુવ છે, કે બધી ગમે તે અવસ્થા કેમ ન હોય આત્માના સ્વભાવનો અંશ તો જ્ઞાન રૂપે સદાય ઉદયમાં છે જ, અને એ જ્ઞાન તો હંમેશા જીવને જણાય જ રહ્યું છે, એટલે જ્ઞાયક ભાવ રૂપે એ ધ્રુવ છે. એક તરફથી જોતા તેમાં પરમ જોતા તે પરમ વિસ્તૃત છે. જો અહીંયા નીચે પણ એના માટે લીધું ને કે હા હા, જો ત્રીજી લાઈન ભાવાર્થની, કે જ્ઞાન અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતા. સર્વગત એટલે કે જ્ઞાનમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય તો લોકાલોક જણાય છે, જણાવાની અપેક્ષા આત્મા. પણ જ્ઞાન સ્વભાવની અપેક્ષાએ જોઈએ તો જે અસંખ્યાત પ્રદેશમાં રહેલો છે એટલો છે, ख्याल आव्यो ने? तो आवी विविधता आत्म स्वभावमां जोवामां आवे छे अने ए अपेक्षावाद छे, एटले एक अपेक्षाथी आम छे तो एक अपेक्षाथी आम छे, आने अनेकांत कहेवाय छे। परस्पर विरुद्ध वस्तुने वस्तुपणे निपजावनारी, परस्पर विरुद्ध अनेक शक्तिओनु एक साथे रहेवू, तेने अनेकांत कहेवाय छे। आ प्रश्नोत्तर माळानी परिभाषा ख्याल आव्यो ने? हा, आमां पण छे। हा, वस्तुने वस्तुपणे निपजावनारी, परस्पर विरुद्ध अनेक शक्तिओनु आत्मामां एक साथे रहेवू, तेने अनेकांत कहेवाय छे। तो जो आ परस्पर विरुद्ध छे तो पण कोईक अपेक्षाए ए रीते छे, अने एवी विरुद्ध शक्तिओ आत्मामां एक साथे रही शके छे, एनो सुमेळ छे, माटे एने अनेकांत कहेवाय छे। तो जे अज्ञानी छे एने आवी वात बेसती नथी, समझाती नथी, केम के एने अपेक्षावाद समझातो नथी, तो एने असंभव जेवू लागे छे। हा, पछी ज्यारे आजे गुरुदेवशीए कीधुं ने के जो एने समझावा लागे तो पहला तो एने एवो भाव थाय छे के ओहो, आवी वात तो मैं क्यारे सांभळी ज नहोती, आवुं तो मैं क्यारे सांभळ्युं ज नहोतुं। आजे तमे कोई पण व्यक्तिने जेने जैन धर्म खबर ज न होय, एने जैन विषे शुं सांभळ्युं होय कि भाई कांदा बटेटा न खाय, हा, उपवास आदि करे, जात्रा वात्रा करे, ए जैन, हा, रातना न खाय, ए जैन। હવે એને તમે સમજાવો કે અરે આત્મા નામક કોઈક વસ્તુ છે, એ આત્મામાં અનંત ગુણો છે અને એમાં જ લીન થવાથી ભગવાન થવાય છે, તો એને શું થાય કે ઓહો, જૈન ધર્મ આવો છે, આવું તો મેં ક્યારે સાંભળ્યું જ નહોતું, એવું થાય કે નહીં? હા, તો આ અજ્ઞાનીને જે સાચી વાત છે ખબર પડતા એને અંદરથી આહલાદ થાય છે, અને જ્ઞાની ધર્માત્માને એ સાચી વાતના અનુભવથી અંદરથી આહલાદ થાય છે। ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આવી અનેકાંતમય પરમ અદભુત વસ્તુ છે એનું વર્ણન અહીંયા 273માં કર્યું, 274 જો આજ ફરી આજ અર્થનું કાવ્ય કહે છે, 274નું શ્લોકાર્થ। એક તરફથી જોતા કશાયોનો ક્લેશ દેખાય છે, કઈ અપેક્ષાએ? કે પર્યાયમાં હજી રાગાદી ભાવ છે તો કશાય ભાવોનો ક્લેશ દેખાય છે, અને એક તરફ જોતા શાંતિ કશાયોના અભાવરૂપ શાંત ભાવ છે, અપેક્ષાએ? કે આ દ્રવ્ય અપેક્ષાએ આત્મામાં જ્ઞાયક ભાવરૂપે જુઓ તો અંદર કશાયનો લેશ માત્ર છે જ નહીં। તમે સમયસારજીને, કુનકુંદાચાર્યને જો સમયસાર લખતી વખતે પૂછો કે ભાઈ આત્મામાં કશાય ભાવ છે કે નહીં, તો શું જવાબ મળે? કે આત્માએ અનાદિકાળથી ક્યારેય કશાય કર્યા જ નથી, આત્મામાં કશાય જેવી વસ્તુ જ નથી। કેમ નથી? કેમ કે જે પણ કશાય રાગાદી ભાવ થાય છે એ તો પર્યાયમાં થાય છે, અને એક સમયની પર્યાય એમાં જે વિકારી ભાવ એ તો દ્રવ્યની બહારની વસ્તુ। દ્રવ્ય તો શું છે? કે પેલો ત્રિકાળી અંશ જે સદા રહેવા વાળો, જો આત્મામાં કશાય ભાવ થાય તો એનો સ્વભાવ થઈ જાય, તો એ તો અનાદિકાળથી અનંતકાળ સુધી કશાયમાં જ રહેવો જોઈએ, તો એવું તો ક્યારે બનતું નથી। એટલે જો એક તરફથી જોતા કશાય ભાવ દેખાય છે અને એક તરફથી જોતા શાંતિ કશાય ભાવ, કશાયના અભાવરૂપ શાંત ભાવ છે, એક તરફથી જોતા ભવની એટલે કે સંસાર સંબંધી પીડા દેખાય છે અને એક તરફથી જોતા સંસારના અભાવરૂપ મુક્તિ પણ સ્પર્શે છે। જો સ્વભાવથી જોઈએ તો આત્મા હંમેશા ભગવાન સ્વરૂપ જ છે। ગુરુદેવ શ્રી કે ને, તમે બધા, આપણે બધા ભગવાન છે અને ભગવાન થાય। સમોશરણમાં ભગવાને શું કીધું સોઇન્દ્રની હાજરીમાં? કે તું પરમાત્મા છે એમ નક્કી કર, તો આ કયા એંગલથી પરમાત્મા છે? કે જો એક તરફથી જોતા મુક્તિ પણ સ્પર્શે છે, દ્રવ્ય સ્વભાવથી આત્મા હંમેશા પરમાત્મા જ છે, હંમેશા અનાદિકાળથી અનંતકાળ સુધી, કેમ કે એવી શક્તિ સહિત ધારણ કરેલો હંમેશા મોજૂદ જ છે। અને પર્યાયથી જુઓ તો કે વર્તમાનમાં થોડી પરમાત્મા છે, વર્તમાનમાં તો એ સંસારમાં જ છે। જો આ અનેકાંતની સ્પેશિયાલિટી છે કે તમે કોઈ એક અપેક્ષાની વાત કરો ને તો એ જ છે, એવું નથી કે આ પણ છે ને ઓલું પણ છે, એ 100% છે। વર્તમાનમાં કોઈ કહે કે ભાઈ કેવળ જ્ઞાન તો છે ને મને, तो जो केवल ज्ञान स्वभावी छे, द्रव्य थी केवल ज्ञान स्वभावी ज छे, पण पर्याय मां केवल ज्ञान छे ज नहीं। केम के केवल ज्ञान होय, जो मोक्षार्थ प्रकाशक मां कीधुं छे के कोई जीव ने केवल ज्ञान होय अने आगळ वज्र पटल आदि पण राखी दे तो एनी पण पार जाणी ले, तो पछी आटला कर्मनी लेयर शुं आपणा ज्ञान ने हीन घात करी शके छे? कर्म में ताकत ज नहीं कि ज्ञानी प्रगटता घात करी शके। आ तो जीवना स्वभाव थी जे केवल ज्ञान स्वभावी छे, पण पर्याय में पोते ज एवो पामर बनी ने बैठो छे के पोते ज केवल ज्ञान प्रगट नहीं करतो। ए कर्म नो काई दोष नहीं, जीव ज पोताने हीन रूपे प्रगट करे छे तो संसार में रखड़े छे। जो आगळ एक तरफ थी जोता त्रण लोक स्फुरायमान छे, एटले के प्रकाशे छे, देखाय छे, अने एक तरफ थी जोता केवल एक चैतन्य ज शोभे छे। जो केवल ज्ञान नी अपेक्षाए जुओ तो त्रणे लोक जणाय छे, लोकालोक ज्ञान मां जणाय छे, पण तोय केवड़ी भगवान नी नजर लोकालोक ने जाणवा पर नथी। एमनी नजर केना उपर छे के पोताना स्वभाव पर ज छे, अने ओलू तो जणाई जाय छे। आवो आत्मानो अद्भुत थी अद्भुत स्वभाव महिमा जयवंत वर्ते छे, कोई थी बाधित थतो नथी। आवो आत्मानो केवो स्वभाव छे के ए स्वभाव जयवंत छे। जयवंत एटले जाने जाज्वल्यमान, जेवी रीतना पेली अखंड दीपक जलावे होय ने तो ए दीपक केवो छे के प्रज्वलित छे, हमेशा छे ज। एवी रीतना अंदर आवो जीवनो स्वभाव प्रज्वलित छे, जाज्वल्यमान छे, हमेशा छे। एनी तरफ जुओ तो ए त्यां मौजूद ज छे, एवुं नथी के गोतवा जवुं पड़े। वर्तमान में प्रगट छे ने प्रगट जणाय छे, अनुभवाय छे। आपणे खाली एटलो निर्णय करवानो छे के बस आ हूँ छू। ख्याल आव्यो ने? तो जो आवी वात करीने, आवा अद्भुत अनेकांत स्वरूपनी वात करीने हवे टीकाकार शुं करे छे के अमृत चंद्राचार्य हवे समेटे छे के भाई हवे शास्त्र पूरु करवा माटे थईने हवे लास्ट मेसेज शुं छे के आ बधुं कर्या पछी एक हाथमां शुं आवे? तो जो हवे टीकाकार अमृत चंद्र देव अंतिम मंगल ने अर्थे चित्त चमत्कार ने ज सर्वोत्कृष्ट कहे छे के बधुं आपणे आटलू बधुं मोटू शास्त्र जोयुं, ज्ञान मात्र आत्माने जाण्यो, एमां अनंत शक्तिओने जाणी, एनो आश्रय लईने जे उपेय प्रगट थवानुं छे एने जाण्यो, एना पछी अनेकांत वस्तु स्वभावने जाण्यो, अने एनी महिमा कर्या पछी हवे सौथी छेल्लो एक मेसेज सर्वोत्कृष्ट शुं छे के चित्त चमत्कार रूप वस्तु स्वभाव ए ज सर्वोत्कृष्ट छे। जो सहज पोताना स्वभाव रूप तेज पुंज मां त्रण लोकना पदार्थो मग्न थता, जो केटली सरस भाषा छे। जो अहींया सहज पोताना स्वभाव मां, पोतानो स्वभाव केवो छे के सहज ज्ञान 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 रूप प्रगट छे, एवा प्रगट ज्ञान मां એટલે કે તેજ પુંજ છે, જાણે આખું તેજ જ્ઞાનનું વહી રહ્યું છે આખા લોકાલોકમાં। એક અમૃત ચંદ્રાચાર્યનો આગળ પણ એક કળશ છે ને કે આ જ્ઞાનરૂપી સમુદ્રમાં આખો લોકાલોક સમાઈ જાઓ, એવું આગળ પણ એક કળશ છે, નિમગ્ન થઈ જા એમ કે એ તેજ પુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે। જો જુદા જુદા પદાર્થ જણાય છે તો જ્ઞાનમાં એના ભેદ પણ પડે છે, કેમ કે જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે। જેટલા પદાર્થને જાણે તો એટલા પદાર્થને જુદા જુદા જાણે છે, એમ નથી કે બધું એક રૂપે કરી નાખ્યું, કેમ કે જ્ઞાનની એવી શક્તિ છે કે બધાને એક સાથે જાણી શકે। તો ત્યાં એના ભેદો પણ પડે છે, ભેદો થતા દેખાય છે, તો પણ જેનું એક જ સ્વરૂપ છે અર્થાત કેવળ જ્ઞાનમાં સર્વ પદાર્થો ઝલકતા હોવાથી જે અનેક જ્ઞેયાકાર રૂપ દેખાય છે, તો પણ ચૈતન્ય રૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એક રૂપ જ છે। હમણાં વર્તમાનમાં પણ જો આપણે જોઈએ તો આટલી ખુરશીઓ છે, આટલા ટેબલો છે, આટલી અહીંયા શાસ્ત્ર છે, અહીંયા પુરુષો છે, અહીંયા સ્ત્રીઓ છે, આટલી દિવાલ, આ ઘડિયાળ, આ બધા ફોટા, એને જુદા જુદા જાણો તો જુદું જુદું છે, અને એ દ્રષ્ટિએ જુઓ ક્યારે આ તો બધું મારું જ્ઞાન જ છે, તો બધું જ્ઞાન જ છે કરીને બધાને એક રૂપે કરી નાખ્યું ને, तो एक रूप ज्ञानाकार, एक रूप ज्ञानाकार समान छे, अनेक ज्ञेयाकार देखाय छे तो पण चैतन्य रूप ज्ञानाकार नी दृष्टि में जे एक रूप ज छे, जेमा निज रसना फैलावती पूर्ण अच्छिन्न तत्व उपलब्धि छे, जेमा निज रसना फैलावती आ आ बधा ज्ञानाकार में एक ज्ञायक भावत तो रहेलो छे ने, अने ए ज्ञायक भाव नो निज रस, ए निज रस केवो छे के पूर्ण अछिन्न, हवे जेनो छेद न थई शके एवी तत्व उपलब्धि छे, एटले के हवे एनो कोई घात करी शके एवुं नथी। ब्रेकेट में छे ने अर्थात प्रतिपक्षी कर्म नो अभाव थयो होवाथी जेमा स्वरूप अनुभव नो अभाव थतो नथी, हवे निरंतर प्रगट रूप जाज्वल्यमान हमेशा रहेवानो छे एवो ज्ञायक भाव, अने अत्यंत नियमित जेनी ज्योत छे अर्थात अनंत वीर्यथी जे निष्कंप रहे छे, एक वार आ ज्ञायक प्रगट थयो हवे एनी परिणति जे सम्यक दृष्टि जीव छे एने तो हवे रहे ज छे, पण जे परमात्मा थई गया ए परमात्मा ने तो हवे केवल ज्ञान रूपे अनंत काल सुधी ए ज्योति प्रगट रहेवानी छे, केवी छे, निष्कंप छे, के हवे एमां कोई क्षयोपशम रूप उतार चढ़ाव थता नथी, हमेशा ए ए रूपे रहे छे, एवो आ प्रत्यक्ष अनुभव गोचर, एवो आ आ ऊपर जो वजन छे एवो आ आ करीने पोतानी अंदर जुओ तो जो प्रत्यक्ष अनुभव गोचर चैतन्य चमत्कार जयवंत वर्ते छे, एटले के कोई थी बाधित न करी शकाय एम सर्वोत्कृष्टपणे वर्ते छे। आ दुनियाना जेटला पदार्थो छे ए पदार्थों में क्या पण आपणने महिमा आवी गई, क्या पण महिमा आवी तो अहीं चैतन्य आत्मानी महिमा छूटी गई, अनादर थई गयो, अने दुनियाना पदार्थोथी अधिक मूल्यवान अधिक महिमा जे अहीं आत्मानी आवी तो हवे बहार कई पण आवे छे बधुं खाली ज्ञान मात्र थईने एक ज्ञायक भाव रूपे परिणमी जाय छे। तो जे ज्ञानी धर्मात्मा छे एने निरंतर अंदरथी पोताना ज्ञायकनी महिमा छे, बार में भले गम्मे ते पदार्थ में देखाय छे पण छता नथी, त्यां इष्टोपदेश में गाथा छे के ज्ञानी चाले छे पण चालता नथी, ज्ञानी बोले छे पण बोलता नथी, ख्याल आवे छे ने, के बोलता देखाय छे पण पोते तो ज्ञायक रूपे ज छे, चालता देखाय छे पण पोते ज्ञायक रूपे छे। बोलो मुनिराज आहार लेवा जाय के नहीं? अरे मुनिराज आहार लेवा जता ज नथी, એ તો પોતાના જ્ઞાયક ભાવમાં જ છે, ખ્યાલ આવે છે ને? હા, એના જેવું કથન છે કે બહારમાં દેખાય છે બધી ક્રિયા થાય છે પણ એ જે ક્રિયાઓ થાય છે મુનિરાજ છે જ નહીં, મુનિરાજ તો નિરંતર। આમાં અમૃતચંદ્રાચાર્ય જ લખે છે કે જે આ વર્ણ છે એ વર્ણથી અક્ષરો બન્યા, અક્ષરોથી પદો બન્યા, પદોથી વાક્યો બન્યા અને વાક્યથી શાસ્ત્ર બની ગયા, એમાં અમૃતચંદ્ર સુરીનું કાંઈ કર્તવ્ય નથી। કેમ કે અમૃતચંદ્ર સુરી કેવા છે કે એ તો સ્વભાવમાં ગુપ્ત છે, સ્વરૂપ ગુપ્ત છે, સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સુરીએ આ શાસ્ત્ર બનાવ્યું નથી। બોલો, લખે છે અને કહે છે મેં આ શાસ્ત્ર બનાવ્યું નથી, છે ને? ગુરુદેવ પણ ઘણીવાર કહે ને કે ભાઈ પ્રવચનમાં તું જે આવે એ આવે, હા, જેવું ગઈકાલે આવ્યું એવું આજે થોડી આવે, કેમકે પોતાનું કરતાપણું માનીને કહેતા હોય કે જો મેં કર્યું તો પછી જેવું આપણને કરવું એવું થવું જોઈએ, પણ એવું થતું નથી। આજે આપણે વિચાર કર્યો કે આમ લેશું તેમ લેશું પણ એવું કાંઈ થતું નથી। હા, તો પોતાનું કર્તવ્ય કેટલું છે કે બસ જ્ઞાયક માત્ર થઈને જાણતા રહેવું સહજતાથી। હા, બોલો, મારો દીકરો મારું માનતો નથી, હા, મારી પત્ની મારું માનતી નથી, આ સરકાર મારું માનતી નથી, આ આમ નથી થતું, અરે પોતે જ્ઞાયક થઈને જાણો ને, જે ચાલે છે ચાલે છે, થાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? હા, ચલો આગળ। તો આ સર્વોત્કૃષ્ટપણે ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે, કોઈથી બાધિત ન કરી શકાય એવો સર્વોત્કૃષ્ટ વર્તે છે। અહીં ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં જે ચૈતન્ય ચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું એ જ મંગળ છે। શરૂઆતમાં મંગળાચરણ સેનાથી કર્યું હતું કે નમઃ સમયસાર આયા, સમયસાર એટલે કોણ? શુદ્ધાત્મા, મારો શુદ્ધાત્મા એને જ હું નમસ્કાર કરું છું. અને અહીંયા અંતિમ મંગળ શાંતિ કર્યું કે પોતાના ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તો, એ રૂપે જ અંતિમ મંગળ પણ કરે છે. જો આપ પણ જોઈ લઈએ 276, હા, કે હવે આ કાવ્યમાં ટીકાકાર અમૃતચંદ્રા, ટીકાકાર આચાર્ય દેવ પૂર્વોક્ત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પણ પ્રગટ કરે છે. હા, આશીર્વાદ એટલે કે એમાં આશીર્વચન, એમ કે ભાઈ આ મંગળ રૂપે રહે હંમેશા, એમ એવી સદભાવના વ્યક્ત કરે છે. જો આ ગુરુદેવ તો કેવી રીતના બોલે ને, જે અચલ ચૈતન્ય સ્વરૂપ આત્મા, આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે નિરંતર નિમગ્ન રાખે છે. જાણે અંદરથી એમને એવો ભાવ આવતો હોય ને કે અરે વાહ, તો આત્મા હું પોતે જ છું અહીંયા. તો અચળ ચેતના સ્વરૂપ આત્મા, આત્માને પોતાથી જ અનવરતપણે, કે એને નિરંતર અનવરત, કોઈ અંતર હવે એમાં કોઈ ગેપ નથી પડતો, અનવરતપણે નિરંતર નિમગ્ન રાખે છે. જિનેન્દ્ર ભગવાનની મુદ્રાને જોઈને આપણને શું ખ્યાલમાં આવે કે એમની મુદ્રાને જોઈને જો આ ખ્યાલમાં આવવું જોઈએ કે આ ચેતના સ્વરૂપ આત્મા પોતાના અંતરમાં એવા નિમગ્ન થઈ ગયા કે એમને બહાર હવે જોવાનો વિકલ્પ પણ થતો નથી. તો અનવરતપણે પોતાથી જ નિમગ્ન રાખે છે, અર્થાત પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતી નથી. ચેતના આત્મામાં નિમગ્ન રહે છે, પોતાના પ્રાપ્ત સ્વભાવને કદી છોડતી નથી. જેણે મોહનો અર્થાત અજ્ઞાન અંધકારનો નાશ કર્યો છે, જેનો સ્વભાવ નિસપત્ન અર્થાત પ્રતિપક્ષી કર્મો વિનાનો છે, જે નિર્મૂળ છે, નિર્મળ છે અને જે પૂર્ણ છે, એવી આ ઉદય પામેલી અમૃતચંદ્ર જ્યોતિ એટલે કે અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ જ્ઞાન આત્મા સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો. જો આમાં વાત શેની કરી કે આ જે ચેતના સ્વરૂપ જ્યોતિ છે એને જ અમૃતચંદ્ર જ્યોતિ કીધું. ચેતના એ જે પ્રગટ અચળ પોતાના સ્વભાવરૂપ પરિણતિ, એ પરિણતિએ કોનો આશ્રય લીધો કે પોતાના જ આત્માનો આશ્રય લીધો. એ આત્માને હવે ક્યારે છોડતી નથી, એ જ્યોતિનો હવે ક્યારે નાશ થતો નથી, એ જ્યોતિને ક્યારે હવે મોહ ઉત્પન્ન થતો નથી. એનો સ્વભાવ કોઈ પણ પ્રતિપક્ષી, એનો કોઈ પ્રતિપક્ષ જ નથી, એનો સ્વભાવ કોઈ વડે ઘાત થાય એવું પણ પોસિબલ નથી. એ હંમેશા નિર્મળ રહે છે અને પૂર્ણ રહે છે. એવી ઉદય પામેલી આ અમૃતચંદ્ર જ્યોતિ એ સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો. આમાં જો આશીર્વાદ આપે છે એટલે કે એવી ભાવના કરે છે કે આ જ્યોતિ હંમેશા જાજ્વલ્યમાન રહો. એ જે અંદરથી પોતાની એવી એ ચેતના સ્વરૂપ પરિણતિ પ્રગટ થઈ એટલે પોતાના આત્માનો જ અનુભવ પ્રગટ થયો, એ હંમેશા હવે જાજ્વલ્યમાન રહો, ક્યારે નાશ ન થાવ. જો એનું ભાવાર્થ પણ સરસ છે, જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી એને અમૃત કહેવાય. જેને ખાવાથી એ જીવ તો ન મરે પણ એને કોઈને આપવાથી સામેવાળો પણ મરે નહીં, એને અમૃત કહેવાય. તો આ જે જ્યોતિ છે કેવી છે, આ વળી અત્યંત મીઠું છે, એને અમૃત કહેવાય, એ જવા દો. અહીં જ્ઞાનને આત્માને અમૃતચંદ્ર જ્યોતિ અર્થાત અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ કહેલ છે. અહીં જ્ઞાન અર્થાત આત્માને એ જ્યોતિ કહેલ છે. તે લુપ્તોત્મા અલંકારથી એટલે કે લુપ્ત થઈ જનાર અલંકારથી અમૃતચંદ્ર શબ્દથી અહીંયા આપ્યું છે. હા, એ વત નીકળી જાય છે એમ, એ લુપ્ત થઈ, એનો લોપ થઈ જાય છે. ના, અહીંયા તો હું જે આ જ્યોતિ છે એના ઉપર ક્યાં મુખ્યતા આપી છે હું જોઉં છું. હા હા, જો આ એના પછીનો પેરેગ્રાફ છે ને 626માં સેકન્ડ પેરેગ્રાફ બ્રેકેટ પછી, આત્મા હોવા છતાં કે અહીંયા આત્માની કમ્પેરિઝન ચંદ્રમા સાથે કરી, પણ એ જ્યોતિ કેવી છે કે એ જ્યોતિ એક તો હંમેશા પ્રગટ છે, ચંદ્રમા હંમેશા પ્રગટ નથી. એ જ્યોતિ કેવી છે કે એમાં કોઈ એમાં વધઘટ નથી, એ હંમેશા નિરંતર પ્રજ્વલિત છે, ચંદ્રમામાં તો વધઘટ છે, એ જ્યોતિમાં કોઈ વિકાર ઉત્પન્ન થતા નથી. ચંદ્રમામાં તો ડાઘ ને બધું છે, પણ આ જ્યોતિ કેવી છે કે નિર્મળ એકદમ પ્રજ્વલ, એમ કે પ્રજ્વલિત હંમેશા રહે છે. માટે ચંદ્રમાનું ઉદાહરણ આપ્યા પછી પણ એ કોઈનાથી ગ્રસિત થતી નથી, એટલે કે એનો કોઈ નાશ કરી શકતું નથી. માટે નિર્મલ જાજ્વલ્યમાન એવી જ્યોતિ, એવું જ્ઞાન, એવો આત્મા હંમેશા પ્રગટ રહો એવી ભાવના ભાવીને અહીંયા 276 કળશ. હા, હવે ક્યારે પાછું નીચે નથી આવવાના, હવે હંમેશા જે એકવાર ગયા તે ગયા. હા, એટલે જ કહ્યું ને કે એકવાર એ જ્યોતિ પ્રગટ થઈ તે થઈ, હવે ક્યારે એનો નાશ થતો નથી. જો આવી રીતના અનેકાંત વસ્તુ સ્વભાવથી હવે પોતાના ચિત્ત ચમત્કાર વસ્તુ સ્વભાવની એ જે આત્મજ્યોતિ, એ પોતાને પ્રગટ થાવ અને નિરંતર રહો એવી ભાવના ભાવીને અહીંયા અમૃતચંદ્રાચાર્ય 276 કળશ પૂરા કર્યા. હવે છેલ્લા બે કળશ જો અહીંયા એક વાક્ય કહે છે, હવે શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય દેવ બે કાવ્ય કહીને સમયસાર શાસ્ત્રની આત્મખ્યાતિ નામની ટીકા પૂરી કરે છે. એટલે હવે આ છેલ્લી જે ટીકા પૂરી કરવાના બે કળશો છે, એ હજી મારા ખ્યાલથી બે પ્રવચન આવશે ગુરુદેવશ્રીના, એટલે એ બે પ્રવચનોમાં પૂરું થશે, એ આપણે જોશું. હા, ચાલો જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સોપાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું ડોક. બોલો ઋષભાદિ મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાનનો, બોલો સિમંદરાદિ અજિત વીર્ય પર્યંત 20 વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો, સમય સારાદિ સમસ્ત જીનવાણી માતનો, આપણને એક નાયક ભાવરૂપ આત્મ સ્વરૂપ બતાવનાર એવા કુનકુંદાચાર્ય અમૃતચંદ્રાચાર્ય આદિ સમસ્ત આચાર્ય પરમાત્માનો, આપણને ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો, અષ્ટાનિકા મહાપર્વનો જય હો.